પ્રકરણ છ, ચેતના નિષ્ઠનું ગૂઢ કાર્ય. હરિઓમ આશ્રમ, સુરત. તારીખ 19/12/1961. સાયન્સ ઓફ એનાટોમી. આપણા શરીરમાં હાડકા, સ્નાયુઓ, આંતરડા, ફેફસા, હૃદય, જ્ઞાનતંતુ વગેરે ક્યાં આવેલા છે અને એનું શું કાર્ય છે એનું જ્ઞાન આપનાર શાસ્ત્રને અંગ્રેજીમાં સાયન્સ ઓફ એનાટોમી કહે છે. એ સૂક્ષ્મ શરીર રચનાનું વિજ્ઞાન છે. એલોપથી ઉપચાર પદ્ધતિથી ભણનારને આનો અભ્યાસ કરવો જ પડે. આયુર્વેદમાં પણ શરીર રચનાનું શાસ્ત્ર તો હતું, પણ એનો અભ્યાસ એટલો વિકસ્યો ના હતો. નિષ્ણાતો કહે છે કે આપણે ત્યાં સર્જરી પણ હતી, વાળ કાપના ઓજારો પણ હતા. આ બધી વાત ઠીક છે, માત્ર એટલું જ સમજવાનું છે કે શરીર રચના સંબંધે જાણકારી માટે જે વિકાસ થયો છે એ બાહ્ય છે. એ જ રીતે અંદરની સૂક્ષ્મ રચના વિશે આપણા ઋષિ મુનિઓએ વિચાર્યું છે. સૂક્ષ્મ શરીર રચના. શરીરની સ્થૂળ રચનાને પ્રેરણા આપનાર કોઈ આધાર તો હોવો જોઈએ, એ માનીને સૂક્ષ્મનો વિચાર થયો. ધન્વંતરી મુનિએ વનસ્પતિનું સૂક્ષ્મ પૃથ્થકરણ કર્યું છે. એમણે પ્રત્યેક વનસ્પતિ સાથે તાદમ્ય અનુભવ્યું. ચેતનાનું આ લક્ષણ છે. એ ચેતન સાથે ચેતન રૂપે અને જળ સાથે જળ રૂપે રહે છે. ધન્વંતરીએ ચેતનના અનુભવ દ્વારા વનસ્પતિના ગુણધર્મ જાણ્યા. એ જ પ્રમાણે શરીર રચનાના આધાર રૂપ રહેલા સૂક્ષ્મ તત્વને જાણવા ઋષિ મુનિઓએ સૂક્ષ્મ શરીર સાથે તાદમ્ય સાધ્યું. એમણે જે પ્રત્યક્ષ અનુભવ્યું અને એને આધારે એમણે બુદ્ધિથી સ્વીકાર્યું છે કે સૂક્ષ્મ શરીર છે અને એના પણ જુદા જુદા ભાગ છે. સ્થૂળ શરીર 5 તત્વોનું બનેલું છે. પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. સૂક્ષ્મ શરીર પણ 5 તત્વોનું બનેલું છે. મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ ને અહમ. જ્યારે કેટલાક સૂક્ષ્મ શરીર 3 તત્વોના બનેલા હોય છે અને બહુ થોડાક આકાશ તત્વના બનેલા હોય છે. એવા શરીરનો સંબંધ સકળ બ્રહ્માંડ સાથે હોય છે. કરોડરજ્જુ ને સૂક્ષ્મ ચક્રો. આપણા ઋષિ મુનિઓ સાયન્સ ઓફ એનાટોમીથી ઘણા આગળ ગયેલા છે. આપણા શરીરમાં જ્ઞાનતંતુઓનો રાજા કરોડરજ્જુ છે. દરેક જ્ઞાનતંતુને એ હુકમ આપે છે. એ સૂક્ષ્મ શરીરમાં રહેલા 6 ચક્રોને આધારે કામ કરે છે. આ સૂક્ષ્મ ચક્રો વિશે શરીર રચના શાસ્ત્રમાં કશું જ જણાવાયું નથી. કોઈ મોટો બંગલો બંધાવવો હોય તો પહેલા એનું મોડલ બનાવવું પડે. એવું આ સ્થૂળનું મોડલ સૂક્ષ્મ શરીર છે. તેમાં જુદી જ શક્તિઓ છે. હિંમત, પરાક્રમ, સાહસ, બુદ્ધિ, ઉત્સાહ, ઉમંગ, સહનશીલતા, લાગણી વગેરેનો ઉદ્ભવ જુદે જુદે ઠેકાણેથી થાય છે. આ બધા ગુણોનો ઉદય આ જ 6 ચક્રો વડે થાય છે. પણ મુખ્ય કામ તો કરોડરજ્જુનું જ છે. કરોડરજ્જુનો છેક છેલ્લો મણકો ગુદા પાસે છે. ત્યાં પહેલું ચક્ર હોય છે. એનાથી ઉપર અને એથી ઉપર એમ બીજા ચક્રો છે. છેક ઉપર છેલ્લે 6 ચક્ર બ્રહ્મરંધ્રમાં છે. એ 6 ચક્રોને ગતિમાન કરીને સૂક્ષ્મમાં પ્રવર્તવાની વિધિ વિદ્યા પણ છે. પણ આ વિદ્યા કાળે કરીને લુપ્ત થતી ગઈ. છતાં તે વિદ્યા ગુપ્ત રૂપે, બીજ રૂપે છે અને ગુરુઓની પરંપરા દ્વારા ટકેલી છે. એ ચક્રોની વિદ્યાનો સૂક્ષ્મમાં વ્યક્ત અને અવ્યક્ત ભાવ છે. એવા અવ્યક્ત ભાવની સ્થિતિમાં કે એવા અવ્યક્ત ભાવથી કે શબ્દથી એ વિદ્યાનો કોક જાણકાર અન્યને એમાં ગતિ કરાવે છે. હવે આ ગતિનો સ્થૂળ શરીરમાં ઉઠાવ થતો નથી તો પછી સૂક્ષ્મમાં જે પડેલું છે એનો ઉઠાવ ક્યારે થાય? જ્યારે એ ભાવનાનું અનુસંધાન રહ્યા કરે ત્યારે એમાં સાતત્ય પ્રગટે. આ પ્રકારના અનુસંધાનના અભ્યાસનો અભાવ હોય એટલે સાતત્ય રહેતું નથી. જો એનું સાતત્ય રહે તો વિકાસ એટલો બધો થાય કે જાણે આપણે હિમાલય પર્વત કૂદતા હોઈએ એવું આપણને લાગે. આજે પણ આ પ્રકારની વિદ્યા હયાત છે. પશ્ચિમમાં એનોટોમીનો જેટલો ઊંડો અભ્યાસ થયો છે એટલો સૂક્ષ્મ શરીરનો વિચાર થયો નથી. પણ એ લોકો જ્યારે સૂક્ષ્મ શરીરના અભ્યાસમાં ઊંડા ઉતરશે ત્યારે આપણા કરતા આગળ જશે અને ચેતનનો અનુભવ પણ કદાચ ઝડપથી કરશે. એ લોકોમાં એવો ગુણ છે કે જેમાં એ પડે એનો ઉકેલ લાવીને જ રહે અને તેનું શાસ્ત્ર રચે. એવો ઉમંગ, ઉત્સાહ અને સળંગ વળગી રહેવાની તાકાત આપણા સમાજમાં નથી. આપણો સમાજ તો ઘોર તામસમાં પડેલો છે. જિજ્ઞાસા કેળવો. ઋષિ મુનિઓએ આપેલી વિદ્યાનું બીજ આપણામાં છે પણ એ અંગે આપણે વિચારતા નથી. એ જાણવાની આપણામાં જિજ્ઞાસા નથી. આપણે તામસમાં પડેલા છીએ એટલે સ્થિતિસ્થાપક છીએ, તેથી આપણે આગળ વધી શકતા નથી. આપણે આપણા પૂર્વજોનું ગૌરવ કર્યા કરીએ પણ એમાંથી અત્યારે કશો લાભ મળતો નથી. મારા બાપ દાદા કરોડપતિ હતા પણ આજે તો હું ગરીબ છું. આથી એ બાપ દાદા પાસેથી આપણને કશો આધાર મળતો નથી. આપણી આગળ વધેલી સંસ્કૃતિ પાસેથી પ્રેરણા કે ઉત્સાહ ક્યારે મળે? જ્યારે આપણામાં સાચી જિજ્ઞાસા પ્રગટી જાય ને જ્વાળામુખી જેવી ધગધગતી તમન્ના પ્રગટી જાય તો જ એવી વિદ્યા શોધવાથી મળે. એનો કોઈ જાણકાર પણ સામેથી આવીને મળી જાય. આપણી જિજ્ઞાસાની ભૂમિકા એને આકર્ષ્યા વિના રહે નહીં. ચેતનનો ગુણધર્મ જ એવો છે કે જે એને વાંચે છે એને એ શોધી કાઢે. કોઈની ભૂમિકા પ્રગટી ના હોય તો પણ એ વિદ્યાના જાણકાર મળે, કેમ કે ચેતનામાં નિષ્ઠા પામેલાનું પ્રારબ્ધ કર્મ આવા જીવો સાથેનું ઘણા જન્મોમાં જન્મેલું હોય છે. એટલે એ પ્રારબ્ધ કર્મના યોગે એવા જીવોને તેમના પ્રત્યે આકર્ષવાની એનો સંબંધ કરાવી આપે. ચેતન નિષ્ઠાનું વર્તન. ચેતન સતમાં પણ છે અને અસત પણ છે, માટે ચેતનમાં નિષ્ઠા પામેલા એવા મહાત્માઓનું મનુષ્ય શરીર હોવાથી તેઓ આપણી જેમ જ વર્તે છે. તેઓ પ્રેમ પણ કરે, ક્રોધ પણ કરે, સ્પૃહા નિસ્પૃહા પણ કરે. લોકોને તો એ પ્રેમ કરે, સ્પૃહા કરે તો એવી જ દશા ગમે. અમે કહ્યું કે આશ્રમમાં સાંજના ના આવવું, પછી ગમે તે હોય, પણ અમુક શેઠને એ વાત ગમે નહીં. આવો જીવ કઠોર પણ હોય, એને કોઈની પરવા પણ ના હોય, એવે વખતે આપણે એના વિશે ગમે તેમ વિચારીએ એ બરાબર નથી. એનું કારણ આપણામાં શિસ્ત નથી. આપણે શિસ્ત રાખવી જોઈએ. અહીં અમારે અંગત કામકાજ હોય કે નહીં, અમે આશ્રમ લઈને બેઠા છીએ. એક મિલના મેનેજર તો રાત્રે આવ્યા. તેઓ કહે છે કે સંત કા દર્શન કો સમય ક્યા. મેં તો કહ્યું હું કોઈ મહાત્મા નથી, અમારે ત્યાં આવું નહીં ચાલે. અહીંનું વાતાવરણ શાંતિ અને પ્રસન્નતા વાળું રહે એમ અમે ઈચ્છીએ છીએ. કેટલાક લોકો માત્ર ફરવા નીકળેલા, તે ટોળા બંધ આવવા લાગ્યા અને અશાંતિ પ્રગટાવતા હતા. અમે તો એ લોકોને પેશવા જ ના દીધા. માટે હું તો ચોખ્ખું કહું છું કે હું જ્યારે પ્રેમ કરું ત્યારે તો બધાને ગમે, પણ જ્યારે કઠોર થાવ ત્યારે કોઈને ના ગમે તો પછી મારી સાથે સંબંધ ના રાખવો. તેવે વખતે ઓછું લગાડે એમને માટે આ ચેતવણી છે. મારા ગુરુ મહારાજનો હુકુમ છે કે સ્પષ્ટ કહી દેવું, મારે તો તમારામાં ભાવના પ્રગટાવવી છે. એટલે તો ચેતન નિષ્ઠાને ઓળખવાનો દુર્લભ છે. કોઈ પડે એવો જીવ કોઈક જીવની સાથે એકાગ્ર ભાવે જોડાયેલો હોય ત્યારે તે જીવ જેવી દશામાં હોય તેવી જ રીતે એ વર્તે. તે વખતે કંઈક પ્રસંગ બને તો બીજા જીવ ઉપર એ ગુસ્સે થઈ જાય ત્યારે લોકો કહે છે કે આ તો ખોટો ક્રોધ કરે છે. હકીકત કેવી રીતે બને છે એ હું ભાષા દ્વારા સમજાવી શકું, પણ એ સમજાવવું અઘરું છે. આવા મહાત્માઓ સાથે કોઈક પ્રારબ્ધ યોગે મેળ પડી જાય તો એ કહે તેમ કરવું. તમને સમજવા દોહિલા માટે એમને સમજવાનું મૂકી દેવું. જ્યાં સુધી આપણે પોતાને જ સમજ્યા નથી ત્યાં સુધી કશું ના સમજાય. માટે પોતાને જ સમજવાનો પ્રયત્ન કરવો. આપણી જાતને સમજીએ તો કદાચ એમ બની શકશે. ચેતન નિષ્ઠનું અંતર્યમિત્વ. નડિયાદમાં મારા ગુરુ મહારાજે મને કહ્યું હતું કે બીજાને ઓળખવાની ગળમથલમાં પડીશ નહીં, તેવો શ્રીએ મને દીક્ષિત કરેલો. એક દિવસ એક રસ્તે જતા માણસને પથ્થર મારવાનું કહ્યું. ગુરુ મહારાજનો હુકુમ તો પાળવો જ જોઈએ. પથ્થર માર્યો, પણ ઘા એવી રીતે કર્યો કે પથ્થર પેલા માણસથી 2-3 ફૂટ આગળ પડ્યો અને પથ્થર એને વાગ્યો નહીં. છતાંય તે મને ગાળો દેવા લાગ્યો. મેં તો કહી દીધું કે આ ગુરુ મહારાજને કહે, એમણે મને કહ્યું છે. એટલે એ તો દોડતો ઉપર ગયો અને ગુરુ મહારાજને પગે પડીને રડવા લાગ્યો. હું એની પાછળ ગયેલો એટલે જોયું કે આંખમાંથી 14 આંસુ વહે જ જાય. એણે રડતા રડતા કહ્યું કે આજે તો દુષ્ટમાં દુષ્ટ કર્મ કરવા જતો હતો, તેનું વર્ણન પણ ના થઈ શકે. તમે મારા ઉપર બહુ કૃપા કરી. આ સાંભળ્યું ત્યારે ગુરુ મહારાજના હુકુમનું હાર્દિક હું સમજ્યો. આવો હુકુમ બુદ્ધિથી ના વિચારતા પ્રેમ ભક્તિથી પાળવો એ ધર્મ છે. પણ જ્યાં સુધી ભાવનાનું સાતત્ય પ્રગટતું નથી ત્યાં સુધી બુદ્ધિ બખાળા કરે છે. સંતરામ મહારાજનું મંદિર. નડિયાદમાં સંતરામ મહારાજનું બહુ મોટું મંદિર છે. તેઓ 130 વર્ષ પહેલા થઈ ગયા. અવધૂત નગ્ન દશામાં જંગલમાં પડ્યા રહેતા હતા. અત્યારે જ્યાં મંદિર છે તે જગામાં એક ભાઈ તેમને લાવ્યા. એ વખતે ત્યાં બાવળી હતી, એમાં તેઓ પડ્યા રહેતા. કોક ખાવાનું લાવે તો પણ એ ફેંકી દેતા. પછી તો મંદિર થયું. 1932માં એ મંદિરને 100 વર્ષ થયા હતા. મહારાજના ભક્તોમાં હરિજનો ઘણા હતા. મંદિરની શતાબ્દી ઉજવાય ત્યારે 12-13 લાખ માણસો આવેલા, એમાં 25,000 તો હરિજનો હતા. તેમની વ્યવસ્થા કરવા મને નિમેલો. ત્યાં હરિજનો સમક્ષ ખ્રિસ્તી પાદરીઓ ભાષણ આપવા આવે. હું તેમને મળ્યો અને કહ્યું કે આ ઠીક નથી. હિન્દુઓનો ઉત્સવ છે, ત્યાં તમે ભાષણ કરશો તો બખેડો થશે. તેઓ તો રામકૃષ્ણની વિરુદ્ધ પણ બોલતા હતા. તેઓ માન્યા નહીં એટલે મેં કલેક્ટરને અરજી કરી. પોલીસ પાર્ટી આવી. એમણે સૂચવ્યું કે દૂર જઈને ભાષણ કરે. મેં સંતરામ મહારાજને વાત કરી. તેઓ તો બહાર નીકળે જ નહીં, માત્ર મહાસુદ પૂનમના દિવસે બહાર નીકળે અને સાકર વેચે. એ વખતે ખ્યાતનામ મંડળેશ્વરો પણ પધારેલા. તેઓને કહ્યું કે બહાર આવીને તેઓ પ્રવચન કરે, પણ કંઈક વાંધા લાવીને બહાર આવવાનો ઇનકાર કરે. મેં દલીલ કરી કે નરસિંહ, મીરા, કબીર સાહેબ, જ્ઞાનદેવ વગેરે તો હરિજનો પાસે પણ ગયા હતા, તમને પ્રવચન આપતા શું થાય છે? આટલા બધા હરિજનો હિન્દુ ધર્મમાં માનનારા છે, ગાય માતાને, તુલસી માતાને પૂજે છે, આંગણા સ્વચ્છ રાખે છે, એમને તમે દર્શન પણ ના આપી શકો? એ તમારા દર્શન જંખે છે. હવે તમે નહીં માનો તો બધાને કહીશ તો તમારો ઉપર હલ્લો કરશે. ઘણા પ્રયત્ન પછી દર્શન આપવા માન્યા, પણ દર્શન કેવી રીતે આપવા એનો ઉકેલ મારી પાસે માંગ્યો. મેં કહ્યું, તમે બહાર આવીને ઊભા રહો, બધા એક પછી એક લાઈનમાં આવીને દર્શન કરી જશે. આ કહીને મારે કોઈની અવગણના નથી કરવી, પણ અનુભવી પુરુષમાં મણાગાઢ કે ભેદ હોય નહીં, માટે બધા મહાત્માઓ અનુભવી હોય એવું હોતું નથી. અનુભવી તો કોઈક જ હોય. મુદ્દો એ છે કે અનુભવી મહાત્માને સમજવા બહુ દુર્લભ. તમે સંસારમાં કોઈ માણસને પારખી શકતા નથી, તો આવાને કેવી રીતે પારખવા? એટલે જ્યાં આપણી ભાવના વિકસતી હોય, પ્રસન્નતા લાગતી હોય ત્યાં જવું, દરેક વિભૂતિના દર્શન પ્રેમ ભાવથી કરવા, પણ એક ઉપર એકાગ્ર થવાય તો અનેકનો સંસર્ગ થઈ શકે, માટે આશ્રમ પરત્વનો ભાવ તમારી ગરજે તમારા લાભ માટે રાખજો. તમને ગરજ પ્રગટી હશે તો ખોટું લાગવાનું નથી. ગરજ પ્રગટી હોય તો આવજો, નહીં તો નહીં આવતા.